वचनों नहीं करा। पूजा उपाध्याय श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न परमेष्ठिनम् प्रतिदिनम् कुर्वन्तु वो मङ्गलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला बीजो भाग, बीजा भाग में विषयों से सात तत्वों नव पदार्थ अधिकार प्रमाण नए निक्षेप अधिकार अनेकांत अने स्यादवाद अधिकार मोक्ष मार्ग अधिकार। मोक्ष मार्ग जीवना असाधारण भाव गुणस्थान क्रम वगैरह। तो आज आपणे जैन सिद्धांत प्रश्नोत्तरमाळानो बीजो भाग ए शुरू करीए छीए। जैन सिद्धांत प्रश्नोत्तरमाळा भाग बीजो एमां पानू त्रण प्रकरण सातमुं सात तत्वो नव पदार्थ अधिकार। प्रश्न पहेलो, क्वेश्चन वन, तत्व एटले शू? एनो उत्तर आप्यो छे कि तत् शब्द छे ते यत शब्दनी अपेक्षा सहित छे। तत् शब्द ने यत शब्दनी अपेक्षा छे एटले कि ज्यारे तत् कहीए तो एमां यत ए शब्द आवी जाय छे। जेम के आपणे जे ते कही एटले जे एमां गर्भित छे ए अर्थमां अहींया वात करी छे कि तत् शब्द छे ते यत शब्दनी अपेक्षा सहित छे, तेथी जेनुं प्रकरण होय तेने तत् कहीए छीए अने जेनो जे भाव अर्थात स्वरूप छे तेने तत्व जाणो। कारण के तस्य भावस्तत्वम् एवो तत्व शब्दनो समास थाय छे। आ मोक्ष मार्ग प्रकाशकमांथी लेवामां आव्यो छे। तत् शब्दमां यत शब्दनी अपेक्षा छे। बीजू, तत्व शब्दनो अर्थ तत्पणु तेपणु थाय छे। तत्पणु तेपणु एवो अर्थ तत्व शब्दनो थाय छे। दरेक वस्तुने તત્વને સ્વરૂપથી તત્પણું છે। દરેક વસ્તુને દરેક પદાર્થને એના સ્વરૂપથી એનું પોતાનું જે રૂપ છે એનાથી તે પણ છે તે તત્પણું છે। તત્પણું એટલે તે પણ, કોઈ પણ પદાર્થ લઈએ તો એ પદાર્થને એ પદાર્થના સ્વભાવ સાથે એને એકરૂપતા છે, એના સ્વભાવ રૂપે એ પરિણમે છે એટલે આપણે એમ કહીએ કે એ સ્વભાવ સાથે એને તે પણ છે અથવા તો તત્પણ છે, અને પરરૂપથી અતત્પણ છે, બીજા સાથે એને એવું તત્પણ નથી। એક પદાર્થ છે તો સોનાને એના સોનાના સ્વભાવ સાથે તે પણ છે એટલે તત્પણ છે, પણ એને લોખંડ સાથે તત્પણ નથી તે પણ નથી, લોખંડ સાથે અતત્પણ છે। જીવ વસ્તુ હોવાથી તેને પોતાના સ્વરૂપથી તત્પણ છે અને પરના સ્વરૂપથી અતત્પણ છે। કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્યને એના પોતાના સ્વભાવ સાથે જ તત્પણું હોય તેપણું હોય, અન્યના સ્વભાવ સાથે એને અતત્પણું હોય. એટલે જીવદ્રવ્ય છે એને પણ એમ જ છે, જીવદ્રવ્યને પણ એને પોતાના સ્વરૂપ સાથે તેપણું છે, એ પોતે પોતાના સ્વરૂપ પણે છે અને પરના સ્વરૂપ પણે નથી. જીવનો સ્વભાવ કેવો છે, જીવમાં શું છે, તો અહીંયા સ્પષ્ટતા કરી છે કે જીવ ચૈતન્ય સ્વરૂપ હોવાથી તે જ્ઞાતા છે. જીવ ચૈતન્ય સ્વરૂપ છે એટલે કે એ જ્ઞાન દર્શન કરનારો છે, એ જ્ઞાતા દ્રષ્ટા છે. એટલે જીવને એના પોતાના સ્વભાવ સાથે, જ્ઞાન દર્શનરૂપ સ્વભાવ સાથે એને તે પણ છે એટલે કે એનો સ્વભાવ જ્ઞાન દર્શનરૂપ છે એવું તત્પણું જીવને પોતાની સાથે છે. જીવ ચૈતન્ય સ્વરૂપ હોવાથી તે જ્ઞાતા છે અને અન્ય સર્વ વસ્તુઓ જ્ઞેય છે, તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી તદ્દન ભિન્ન છે, બીજા પદાર્થોને જાણનારો છે, કેમ કે એનો સ્વભાવ જ્ઞાતા છે, જ્ઞાતા દ્રષ્ટાપણું છે એટલે કે જ્ઞાન કરે છે, જાણે છે, દેખે છે એવો જીવનો સ્વભાવ છે. અને જાણવા દેખવાના સ્વભાવને લઈને જીવ બીજા બધા જને કે જાણે છે, દેખે છે. કોને જાણે છે? કે જે જણાય છે એ બધાને જાણે છે. કોણ જણાય છે? તો કે જેમાં પ્રમેત્વ નામનો ગુણ છે તે જણાય છે. જે પણ પદાર્થમાં પ્રમેત્વ નામનો ગુણ છે એ બીજાના જ્ઞાનમાં જણાય છે. એ કદાચ આપણા જ્ઞાનમાં ન જણાય પણ કેવળી ભગવાનના જ્ઞાનમાં એટલે કે કેવળ જ્ઞાનમાં તો જણાય જ. પ્રમેત્વ નામનો ગુણ છે તેથી તે કેવળી ભગવાનના જ્ઞાનમાં તો જણાય જ છે. એટલે જે જણાય છે તે જ્ઞેય છે અને એનું જ્ઞાન કરનારો જ્ઞાતા ભગવાન આત્મા છે. ચૈતન્ય એ મુખ્ય લક્ષણ છે. ચૈતન્યમાં જાણવું અને દેખવું, દર્શન અને જ્ઞાન બંને આવી જાય છે. અને એ દર્શન અને જ્ઞાન જીવ કેવી રીતે કરે છે? તો કે એના ઉપયોગ દ્વારા, દર્શન જ્ઞાનના ઉપયોગ દ્વારા એ જાણે છે, દેખે છે. દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ, એટલે ચૈતન્ય સ્વરૂપ કેવું છે? એ ઉપયોગાત્મક સ્વરૂપ છે. અહીંયા વાત કરે છે કે જીવ ચૈતન્ય સ્વરૂપ હોવાથી તે જ્ઞાતા છે અને અન્ય સર્વ વસ્તુઓ જ્ઞેય છે, તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી તદ્દન ભિન્ન છે. બીજા પાંચ દ્રવ્યો છે જીવ દ્રવ્ય સિવાયના, એનાથી એ તદ્દન ભિન્ન છે. કેમ કે બીજામાં એવું ચૈતન્ય સ્વરૂપ છે નહીં, જાણવું દેખવું બીજા દ્રવ્યો કરી શકતા નથી. જીવ પોતાથી તત્ હોવાથી તેનું જ્ઞાન તેને પોતાથી થાય છે. જો આ મહત્વની વાત છે, જીવ પોતાથી તત્ તે પણે છે અને તત હોવાથી તેનું જ્ઞાન તેને પોતાથી થાય છે. જીવને જીવનું જ્ઞાન બીજા દ્વારા થાય છે એમ નથી, બીજા કોઈ સાધનની જરૂર પડતી નથી. જીવને પોતાનું જ્ઞાન કરવા માટે થઈ અને બીજા અન્ય સાધનની જરૂર પડતી નથી. કેમ પડતી નથી? કેમ કે એ તે પણે છે એટલે કે જ્ઞાન પણે છે. જીવનું સ્વરૂપ જ ચૈતન્ય છે અને એ જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાન કરે એવો એનો સ્વભાવ છે. તો એવું તત્પણું જીવને છે અને એવું તત્પણું છે તો એ પોતે પોતાનું જ્ઞાન પણ કરે છે. એ પોતે પોતાનું જ્ઞાન પોતાથી જ એને થાય છે. જીવ પરથી અતત હોવાથી જીવને પરથી જ્ઞાન થઈ શકે નહીં. જીવને જો પરથી જ્ઞાન થાય તો જીવ અને પર એક તત્વ થઈ જાય, પણ તેમ બને નહીં. આ મોક્ષશાસ્ત્રમાંથી લેવામાં આવ્યું છે, તત્વાર્થ સૂત્રમાંથી. એમાં કહેવું એ છે કે જીવ પોતે પોતા દ્વારા જ જ્ઞાન કરી શકે, બીજા દ્વારા જ્ઞાન કરી શકે નહીં. કેમ કે તત પણ પોતાની સાથે છે, તે પણ પોતાની સાથે છે. अन्य साथे तत्पणू छे नहीं, एटले जो अन्य साथे तत्पणू करे तो एनो अर्थ ए थयो कि जेना द्वारा ए जाने छे बीजा अन्य द्वारा ए पण जीवनो भाग थई जाए। पण एवुं तो थतुं नथी। जीवने जो परथी ज्ञान थाय तो जीव अने पर ए एक तत्व थई जाए, एक वस्तु बनी जाए, एक द्रव्य थई जाए। पण एवुं थतुं नथी। એટલે જીવને જે કંઈ જાણવું થાય છે એને પોતાથી જ જાણવું થાય છે, કારણ કે એને જીવને પોતાને પોતાની સાથે તે પણું છે। એટલે તત્વ શબ્દની અહીંયા આ વાત કરવામાં આવી। હવે એનાથી આગળ વધીએ। પ્રશ્ન બીજો, ક્વેશ્ચન બે, તત્વ કેટલા છે? તત્વ સાત છે। જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ, આ સાત તત્વ છે। નવ તત્વ પણ કહેવામાં આવે છે। પુણ્ય અને પાપ બેને ઉમેરીએ એટલે નવ તત્વ થાય। એ સાત તત્વ કહો કે નવ તત્વ કહો, કેટલીક જગ્યાએ સાત તત્વ અને નવ પદાર્થ એમ પણ કહેવામાં આવે છે, પણ મૂળ વસ્તુ એક જ છે। તો હવે પ્રશ્ન ત્રણમાં અહીંયા કહે છે કે સાત તત્વોનું સ્વરૂપ કેવું છે? સાત તત્વો તો તમે કયા? જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ। તો એનું સ્વરૂપ શું છે? સ્વરૂપ સમજતા પહેલા આપણે એક વાત સમજીએ કે આવા સાત તત્વો શા માટે કયા અને એ શું છે। તો જીવ અને અજીવ બે તો દ્રવ્ય છે। બે દ્રવ્યમાં ખરેખર તો છ જ દ્રવ્ય આવી જાય છે। જીવ એક દ્રવ્ય છે અને બીજું અજીવ લીધું એટલે અજીવમાં બાકીના પાંચ દ્રવ્ય આવી ગયા। જીવ અને અજીવની અંદર બાકીના પાંચ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, ઉદ્ગળ, કાળ અને આકાશ, આ પ્રમાણે બાકીના પાંચ અજીવ। એટલે જીવ અને અજીવ એ તો દ્રવ્યની વાત થઈ, પણ એ પછી જે બાકી વાત કરવામાં આવી છે એ પાંચ વસ્તુ જે લેવામાં આવી છે, આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ, એ પાંચ પર્યાય છે। અને એ પર્યાય કોને કારણે છે અને કોને માટે છે? એ જીવને માટે છે। જીવને પૂદગળ સાથેના સંબંધને લઈને એ પર્યાય છે, અથવા તો પૂદગળ સાથેના અસંબંધને લઈને એ પર્યાય થાય છે। જીવ દ્રવ્ય છે અને અજીવમાં મુખ્યત્વે પૂદગળ, કેમ કે બાકીના જે ચાર છે પૂદગળ સિવાયના જે અજીવ છે એ તો કોઈ રીતે જીવને કંઈ કરતા નથી, એમનું તો શુદ્ધ પરિણમન થયા કરે છે। પૂદગળ એક એવું દ્રવ્ય છે કે જેનું શુદ્ધ પરિણમન થાય છે અને વિભાવ પરિણમન સ્કંદરૂપે પણ થાય છે, અને એ પૂદગળની સાથે સંયોગમાં રહેવાને કારણે જીવને જે પર્યાય થાય છે એ પર્યાય આશ્રવ, બંધ એ રૂપે છે, અને એમાંથી જે છૂટવું થાય છે એ પર્યાય એટલે કે સંવર, નિજરા અને મોક્ષ રૂપે છે। એટલે જ્યારે આશ્રવની વાત કરીએ તો એમાં પુણ્ય અને પાપ પણ આવી જાય। એટલે ચાર ભાવ એવા છે આમાં કે આશ્રવ, પુણ્ય, પાપ, બંધ એ પૂદગળના સંયોગ રૂપે છે, જ્યારે ત્રણ, સંવર, નિજરા અને મોક્ષ એ પૂદગળના અસંયોગ રૂપે છે। એટલે એ રીતે એ સાત પર્યાય છે। જીવ અને પૂદગળ એ બેના સંબંધને લઈને એ ચાર વસ્તુ જે થાય છે એમાં પુણ્ય, પાપ, આશ્રવ, બંધ અને એના રહિતપણા રૂપે જે પર્યાય થાય છે એટલે કે સંવર, નિજરા અને મોક્ષ, આમ સાત વસ્તુ છે। એ સાત જે છે એ પર્યાય છે, જ્યારે પેલા બે દ્રવ્ય છે જીવ અને અજીવ, એમાં આપણે પૂદગળ લઈએ તો। એટલે એ દ્વારા આપણે સમજવાનું શું છે? તો કે જીવને સમજવાનો છે કે પૂદગળને લઈને એમાં આ રીતે પર્યાયો થઈ રહી છે અને એમાં પૂદગળના સંયોગ વિનાની જીવની શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય તે મોક્ષની પર્યાય છે, એની પ્રાપ્તિ કરવાની છે. એટલે આપણે એ સાત તત્વને બરાબર સમજવા પડશે. તો અહીંયા આપણે સાત તત્વોનું સ્વરૂપ હવે સમજીએ. પહેલું જીવ કયું છે? તો જીવ શું છે એ વાત કરે છે. જીવ અર્થાત આત્મા, તે સદા જ્ઞાતા સ્વરૂપ પરથી ભિન્ન અને ત્રિકાળ સ્થાયી ટકનારો છે. મુખ્ય ત્રણ લક્ષણ બતાવ્યા. જ્ઞાતા સ્વરૂપ છે એટલે કે જ્ઞાન કરનારો છે. ક્યારે જ્ઞાન કરે? સદા. સદા એટલે હંમેશા જ્ઞાન કરે. જીવ ક્યારે જ્ઞાન ન કરે એવું બને જ નહીં. સદા એ જ્ઞાન કરનારો જ છે. એનામાં જ્ઞાન ગુણ છે એટલે એ સદા કાયમ હંમેશા નિત્ય જ્ઞાન કર્યા જ કરે છે. ઊંઘી જાય ત્યારે પણ એ જ્ઞાન કરે છે, સ્વપ્નમાં પણ જ્ઞાન કરે છે, જાગે છે ત્યારે પણ જ્ઞાન કરે છે. એ જ્ઞાન કરવાની ક્રિયા એની બંધ થતી નથી. એ જ્ઞાન ગુણનું પરિણમન છે એટલે કે જ્ઞાન કર્યા જ કરે છે. અને જ્ઞાન છે તે કેવી રીતે થાય છે? જ્ઞાનમાં વસ્તુ અનુભવાય છે, જ્ઞાનમાં અનુભવ થાય છે. જે વસ્તુ છે જેનું જ્ઞાન કર્યું એટલે એ અનુભવ દ્વારા એ જ્ઞાન છે. જ્ઞાનનો અર્થ એ છે. સામા પદાર્થનું, કોઈ પણ પદાર્થ વિશેનું આપણે જ્ઞાન કરીએ છીએ એટલે કે જ્ઞાન શું છે સાચા અર્થમાં જોવા જઈએ તો કે એક અનુભવ છે. અને સાચું જ્ઞાન શું છે? તો કે આત્માનું જ્ઞાન છે તે જ સાચું જ્ઞાન છે. એટલે ભગવાન આત્મા માત્ર જ્ઞાન કરનારો છે, જ્ઞાતા છે, એ વાત શાસ્ત્રોના અભ્યાસમાંથી આપણે સમજવાની છે. એટલે મુખ્ય વાત અહીંયા એ કરી કે સદા કાયમ એ જ્ઞાતા સ્વરૂપ છે. અને બીજી વાત એવી ને એવી જ મુખ્ય છે કે પરથી ભિન્ન છે. એ ત્રણેય કાળ ક્યારે પણ એવું નથી કે એ પરની સાથે છે, પરમાં ભળી ગયો છે કે પર પદાર્થ એમાં ભળી ગયા છે, એવું તો છે જ નહીં. એ પરથી હંમેશા ભિન્ન જ છે. એને દેખાય કે ન દેખાય પણ એ પરથી હંમેશા ભિન્ન છે. અને ત્રીજી વસ્તુ લીધી કે ત્રિકાળ સ્થાયી ટકનારો છે. જીવનું અસ્તિત્વ ક્યારથી છે? અનાદિથી છે. એની કોઈ આદિ નથી. અને ક્યાં સુધી રહેવાનું છે? તો અનંત કાળ સુધી રહેવાનું છે. એટલે એ ત્રણેય કાળ સ્થાયી ટકનારો છે. આવું આ જીવ દ્રવ્ય છે. બીજું અજીવ. અજીવમાં કહે છે કે જેમાં ચેતના જાણપણું નથી તેવા દ્રવ્યો પાંચ છે, જે જ્ઞાન કરી શકતા નથી, જેમાં ચૈતન્યપણું નથી. જેમાં ચૈતન્યપણું નથી એટલે એ જ્ઞાન કરતા નથી, એમને જાણવું દેખવું થતું નથી. જેમાં ચૈતન્યપણું નથી અને જીવત્વ શક્તિ નથી એવા બાકીના પાંચ છે. અને એ પાંચ દ્રવ્યોમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એ ચાર છે તે અરૂપી છે. જીવ પણ અરૂપી છે અને આ ચાર પણ અરૂપી છે. અને પૂતગળ છે તે રૂપી છે. એટલે પૂતગળને મૂર્તિકપણું છે, બાકીના પાંચ અમૂર્તિક છે. પૂતગળને સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ છે, એ એના મુખ્ય ગુણ છે. તો અજીવમાં પાંચ લેવામાં આવ્યા, જીવની અંદર એક. હવે અહીંયા ત્રીજું કહે છે કે આશ્રવ. વિકારી શુભ અશુભ ભાવ, વિકારી ભાવ, પોતાના ભાવ જે નથી, વિભાવ ભાવ છે, અન્ય ભાવ છે, એ વિકારી ભાવ છે. એટલે એ કેવા હોય? એ શુભ રૂપે હોય અને અશુભ રૂપે હોય. શુદ્ધ ભાવ જે છે એ પોતાના સ્વરૂપનો જેવો ભાવ છે તે શુદ્ધ ભાવ છે. અને એ શુદ્ધ ભાવ સિવાયના બીજા જે કંઈ ભાવ છે તે બધા જ ભાવ વિકારી છે. શુદ્ધ ભાવ સિવાય જેટલા ભાવ છે એ બધા જ વિભાવ ભાવ છે કે વિકારી ભાવ છે. સો સિવાયના અન્ય ભાવ છે તે. અને એ બે પ્રકારે હોય, શુભ પણે હોય અથવા તો અશુભ પણે હોય. એટલે અહીંયા કહે છે કે વિકારી શુભ અશુભ, શુભાશુભ ભાવરૂપ જે અરૂપી અવસ્થા જીવમાં થાય છે તે ભાવ આશ્રવ છે. અને તે સમયે નવીન કર્મયોગ રચકણોનું સ્વયં સ્વતઃ આવવું, આત્મા સાથે એક ક્ષેત્રે આવવું તે દ્રવ્ય આશ્રવ છે. તેમાં જીવનો અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે. પુણ્ય અને પાપ બંને આશ્રવ અને બંધના પેટા ભેદ છે. જો પુણ્ય અને પાપ છે તે આશ્રવમાં પણ આવે અને બંધમાં પણ આવે એમ કહેવું છે. પણ આપણે પહેલા આશ્રવને બરાબર સમજીએ. વિકારી ભાવને તો આપણે સમજ્યા કે શુભ કે અશુભ ભાવ જે છે તે વિકારી ભાવ છે, અને એવા વિકારી ભાવને લઈને એ વિકારી ભાવને લઈને કર્મ બંધાય છે એ આપણે સામાન્યપણે જાણીએ છીએ. અહીંયા એની થોડી સ્પષ્ટતા આપી છે. શું કહ્યું છે અહીંયા? એવા ભાવરૂપે જે અવસ્થા થાય છે ને, એટલે કે આત્મા એવા ભાવરૂપે પોતે પરિણમે છે, એને આશ્રવ કહેવામાં આવે. એટલે એ ભાવ આશ્રવ છે. શુભ ભાવરૂપે આત્મા પોતે પરિણમે છે, અથવા તો અશુભ ભાવરૂપે આત્મા પોતે પરિણમે છે. આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવરૂપે પરિણમે તો એ શુદ્ધ ભાવ છે, એટલે કે એ શુદ્ધ ભાવરૂપે પરિણમે છે. પણ એ શુદ્ધ ભાવરૂપે નથી પરિણમતો તો પછી એ વિભાવ ભાવરૂપે પરિણમે છે, અથવા તો વિકારી ભાવરૂપે પરિણમે છે. અને એમાં બે રીતે એ પરિણમન કરે. એક તો શુભ ભાવરૂપે પરિણમન કરે, અથવા તો અશુભ ભાવરૂપે પરિણમન કરે. અને એવું શુભ અને અશુભ ભાવરૂપે પરિણમન એને ક્યારે નથી, હંમેશા છે. એને હંમેશા એવું પરિણમન થયા જ કરે છે. શુભ અશુભ, શુભ અશુભ, શુભ અશુભ ભાવ થયા છે. એટલે કે આત્મા એવા ભાવરૂપે, શુભ અશુભ ભાવરૂપે દરેક સમયે એ પરિણમન કરે છે. જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં શુદ્ધ ભાવે નથી, ત્યારે એટલે કે આત્મામાં નથી ને બહારમાં છે, ત્યારે એ પોતે કાં તો શુભ ભાવરૂપે ને કાં તો અશુભ ભાવરૂપે પરિણમન કરે છે. અને એ શુભ કે અશુભ ભાવરૂપે જે પરિણમન કરે છે એ અવસ્થા એ ક્યાં થઈ? એ જીવમાં થઈ. અને એ અવસ્થાને ભાવ આશ્રવ કહેવામાં આવે. એવા ભાવરૂપના રૂપે પરિણમવાની અવસ્થા જે છે એ અવસ્થાને ભાવ આશ્રવ કહેવામાં આવે. એવા જ ભાવ આશ્રવ થાય છે તો એને લઈને એના નિમિત્તે દ્રવ્યાશ્રવ થાય છે. દ્રવ્યાશ્રવમાં શું થાય છે કે દ્રવ્યાશ્રવમાં એ જેવા ભાવ કર્યા છે એને અનુરૂપ જે કર્મણ્ય રજકણો છે કે જે કર્મરૂપે બંધાઈ શકે એવા રજકણો છે એનું આવવું થાય છે. ક્યાં આવવું થાય છે? કે જે ક્ષેત્રમાં આત્મા રહ્યો છે એ ક્ષેત્રમાં એનું આવવું થાય છે. એટલે એને એ દ્રવ્ય આશ્રવ કહેવામાં આવે છે. એવું સમયે સમયે થયા કરે છે. સમયે સમયે એવા કર્મરૂપે બંધાવા યોગ્ય રજકણો છે એ સ્વયં એ પોતે આવે છે, પણ એને નિમિત્ત કારણ તરીકે પેલા ભાવ આશ્રવ છે. એટલે દ્રવ્ય આશ્રવ થાય છે, એનું નિમિત્ત કારણ ભાવ આશ્રવ છે. અને દ્રવ્ય આશ્રવ એટલે કે એ કર્મ યોગ્ય રજકણોનું પોતાની જાતે આત્મા જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં આવવું, એટલે એ દ્રવ્ય આશ્રવ થયો. અને આત્માનું શુભ કે અશુભ ભાવરૂપે પરિણમન થવું એ ભાવ આશ્રવ છે. એટલે ભાવ આશ્રવ છે એ આત્મા પોતે કરે છે, અને દ્રવ્ય આશ્રવ છે તે રજકણોના, કર્મ રજકણોના થાય છે. અને તેમાં જીવનો પેલો ભાવ આશ્રવ છે એ નિમિત્ત છે, એ અશુદ્ધ પર્યાય છે, એ નિમિત્ત છે. શુદ્ધ પર્યાય શું હોય? કે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે તો શુદ્ધ પર્યાય થાય, અને એવી શુદ્ધ પર્યાય થાય તો આશ્રવ થતા નથી, તો પછી દ્રવ્ય આશ્રવ પણ થતા નથી, એટલે કર્મના રજકણો પણ આવતા નથી. એટલે કે કર્મ કઈ રીતે બંધાય છે એ વાત આપણને અહીંયા સમજાવી, કે આશ્રવ થાય છે અને પછી આશ્રવ થયા પછીથી એ રહી જાય છે, કર્મના રજકણો ત્યાં રહી જાય છે, બંધાઈને રહી જાય છે, એ બંધ છે. હવે જે આશ્રવની વાત કરી એમાં બે પ્રકારના આશ્રવ આપણે લીધા, શુભ અને અશુભ. એટલે એવા આશ્રવ કે જેના ફળ તરીકે સાતા હોય કોઈપણ પ્રકારે, અથવા તો જેના ફળ તરીકે શુભ ફળ પ્રાપ્ત થતું હોય એ બધાને પુણ્ય કહ્યું છે. અને જેના ફળ તરીકે દુઃખ પ્રાપ્ત થતું હોય, અસાતા પ્રાપ્ત થતી હોય એ બધા પાપ આશ્રવ છે. એટલે પુણ્ય અને પાપ બંને એ આશ્રવ છે. અને પછી બંધમાં પણ એ જ રીતે લેવામાં આવ્યું કે પુણ્યનો બંધ અને પાપનો બંધ, કર્મના બંધ જે છે તે પુણ્ય બંધ અને પાપ બંધ તરીકે લઈએ છીએ. હવે પુણ્યના બંધ જે છે તે કઈ રીતે હોય છે એ અહીંયા લે છે કે દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત વગેરેના શુભ ભાવ થાય એવા ભાવ જીવને થાય, અને એ રીતે જીવની એવી પર્યાય થાય છે એવા ભાવરૂપે, તે અરૂપી અશુદ્ધ ભાવ છે. એ શુભ ભાવ છે પણ એ શુભ ભાવ તો અશુદ્ધ છે. શુદ્ધ ભાવ તો પોતાના સ્વરૂપનો ભાવ છે તે શુદ્ધ છે, એના સિવાયનો છે એટલે અશુદ્ધ કયો છે. શુભ પણ શુભ છે તેથી કંઈ શુદ્ધ નથી. એટલે દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત વગેરેના શુભ ભાવ જેવીને થાય તે અરૂપી અશુદ્ધ ભાવ છે. ને એને લઈને જે બંધાય છે એ ભાવપુણ્ય, એટલે એને ભાવપુણ્ય કહેવાય છે. એને લઈને પુણ્યનો બંધ થાય છે એટલે એને ભાવપુણ્ય છે. તે સમયે સાતાવેદનીય શુભનામ આદિ કર્મયોગ પરમાણુઓનો સમૂહ સ્વયં સ્વત પોતાની મેળે એક ક્ષેત્ર વગા સંબંધે જીવની સાથે બંધાય છે તે દ્રવ્ય પુણ્ય છે. એવા કર્મના રજકણો, કેમ કે કર્મના રજકણો તો અનેક પ્રકારના છે, અહીંયા શુભ ભાવ થયો છે તો એને યોગ્ય એવા પરમાણુઓ જે છે તે એકઠા થાય છે. એવા કર્મરૂપ પરમાણુઓ ભેગા થાય છે જીવના ક્ષેત્રની સાથે એ રહે છે એટલે એ દ્રવ્ય પુણ્ય છે. તેમાં જીવનો જે શુભ ભાવ હતો એટલે અશુદ્ધ ભાવ એ નિમિત્ત માત્ર છે. એ અશુદ્ધ ભાવ કંઈ એમ કહેતો નથી કે તમે કર્મના પરમાણુઓ અહીંયા આવો. કર્મના પરમાણુઓને કંઈ જ્ઞાન નથી કે એમને એ વખતે બંધાવવું કે એમને અહીંયા આવવું. આવવું એટલે આશ્રવ અને પછી ત્યાં રહી જવું, બંધાવવું એ બંધ છે. તો એમને અહીંયા આવવા માટે થઈ એને કોઈ જ્ઞાન થતું નથી, એમનામાં જ્ઞાન કરવાની શક્તિ નથી. પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જ્યારે અહીંયા શુભ ભાવ હોય તો એ પ્રકારના કર્મરજકણો છે એ જ આવે, જ્યારે અહીંયા અશુભ ભાવ હોય તો એ પ્રકારના કર્મરજકણો આવે. એટલે શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય બંને અશુદ્ધ ભાવ છે. એવો કોઈ પણ પ્રકારનો અશુદ્ધ ભાવ હોય એટલે કર્મને બંધાવવાને યોગ્ય એવા રજકણો આવે એ આશરો છે. હવે પાપની વાત કરે છે કે મિથ્યાત્વ, હિંસા, અસત્ય, ચોરી, અવ્રત વગેરેના અશુભ ભાવ એ પાપ છે. અને તે સમયે જ્ઞાનાવરણીય, મોહનીય, અસાતાવેદનીય આદિ કર્મયોગ્ય પૂતગળો સ્વયં સ્વત જીવની સાથે બંધાય છે તે દ્રવ્ય પાપ છે. એ દ્રવ્ય પાપ, પેલું ભાવ પાપ કહ્યું અને આ દ્રવ્ય પાપ. દ્રવ્ય પાપ અને ભાવ પાપમાં શું છે? ભાવ પાપ જે છે તે એ ભાવ છે, એ આત્માના ભાવ છે. એ વખતે આત્મા એ રૂપે પરિણમે છે, અશુભ ભાવે પરિણમે છે એટલે એ ભાવ છે. અને જે પૂતગળો છે એ પૂતગળો અહીંયા જેવું કર્યું છે એ પ્રમાણે, એટલે પાપનો ભાવ છે તો એ પ્રમાણે એવા પૂતગળો અહીંયા આવે છે એટલે પાપના પૂતગળો આવે છે, એ જેને લીધે થઈને પાપનો બંધ પડે એટલે એને દ્રવ્ય પાપ કહ્યું. તેમાં જીવનો અશુભ ભાવ છે તે નિમિત્ત માત્ર છે. પાપના ભાવ હોય કે પુણ્યના ભાવ હોય એ બંનેથી થાય છે શું? એ બંનેથી થવાનું તો બંધ જ છે. બંનેથી શું થાય છે? બંધ જ થાય છે. એ આશ્રવ પાપ આશ્રવ હોય કે પુણ્યનો આશ્રવ હોય, શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, શુભ ભાવને લઈને કે અશુભ ભાવને લઈને એ આશ્રવ શુભ આશ્રવ કે અશુભ આશ્રવ થયા એટલે પુણ્યાન આશ્રવ કે પાપ આશ્રવ થયા. અને એને નિમિત્તે જે પૂતગળ પરમાણુઓ ભેગા થયા અને બંધાય છે તો એ બંધ છે તે કર્મનો બંધ થયો. એટલે એ ગમે તે હોય, શુભ હોય કે અશુભ હોય, પણ છેવટે થાય છે તો બંધ, છેવટે થાય છે તો બંધ. બંધમાં અને આશ્રવમાં ફેરે છે કે આશ્રવ એટલે આવવું અને બંધ એટલે ત્યાં પછી ટકીને રહી જવું, બંધાઈને રહી જવું, એનું નામ બંધ છે. જે પૂતગળો આવ્યા એ બંધાઈને રહી જાય છે એટલે એ બંધ છે. એટલે આવવું અને ત્યાં બંધાઈને રહેવું, જો આવે નહીં તો એને એમ કહેવાય કે આશ્રવ થતો નથી. સંવરની અવસ્થા એવી છે કે એ વખતે આશ્રવ થાય નહીં. સંવરનો અર્થ એ છે કે આશ્રવ થાય નહીં, એને સંવર કહેવામાં આવે છે. અને નિદ્રામાં જે બંધાયા છે એ છૂટા પડે છે. બંધાયેલા છે તે કર્મ રજકણો એ છૂટા પડે છે, અથવા તો એ એમ કહી શકાય કે એ પોતે પછી ફળ આપવાની સ્થિતિમાં રહેતા નથી. એ નિદ્રા છે. એટલે આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને પછી એ ઉદગળ પરમાણુ કર્મ પરમાણુ વિનાની શુદ્ધ અવસ્થા જે છે કે જેમાં આત્માના ક્ષેત્રની અંદર બીજા કોઈ નજકણ મલિનતા છે નહીં એવી શુદ્ધ નિર્મળ અવસ્થા છે એ મોક્ષની અવસ્થા છે. એટલે આપણે પહેલા જેમ કહ્યું એ પ્રમાણે આમાં જે સાત વસ્તુ લેવામાં આવી એ તો ઉદગળના કારણે થતી અવસ્થા છે. કોની? જીવની. એટલે જીવ અને અજીવમાં પૂદગળ લઈએ તો એ જીવ અને અજીવ એનું જ આ આખું નાટક છે. જીવ અને પૂદગળનું જ આ આખું નાટક છે. જીવ અને પૂદગળ બે વસ્તુ બરાબર સમજાય અને પૂદગળના નિમિત્તે જે કંઈ કાર્ય થઈ રહ્યા છે જીવને એ જો જીવ સમજે તો પછી એનો સહેલાઈથી મોક્ષ થાય. પૂદગળ એનાથી જુદું છે, માત્ર એ પોતે પોતાનું કાર્ય પૂદગળ કરી રહ્યું છે અને એમાં જીવના ભાવ છે એ નિમિત્ત થાય છે. આ વાત જ એને બરાબર સમજવાની જરૂર છે. કર્મ એનું કંઈ બગાડતા નથી. કર્મ પૂદગળ છે, એને જ્ઞાન કરવાની શક્તિ નથી, એ પોતે જ્ઞાન કરી શકતા નથી. કર્મ જે છે એ રજકણો બંધાયા છે, એ પોતે કંઈ કરતા નથી. એમને તો ખબર પણ નથી કે અહીંયા તમારા કેવા ભાવ ચાલી રહ્યા છે, છતાંય એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એટલે એ બંધાય છે. અને એ બંધાય છે તો એ કંઈ કાયમ બંધાઈને રહેતા નથી. કોઈ કર્મ કાયમ બંધાઈને તો રહેતું નથી, એનો સ્થિતિબંધ હોય છે. એટલે જેટલો સ્થિતિબંધ જે પ્રમાણે કર્યો છે એટલી સ્થિતિ માટે જ એ રહેવાના છે અને પછી ખરી જવાના છે. તમે કંઈ નથી કરતા તો પણ એ તો ખરી જવાના જ છે. એ સ્થિતિ તો આવવાની જ છે, ખરવાની સ્થિતિ તો પેદા થવાની જ છે. આટલું જો જીવ સમજી લે છે તો પછી એને માટે ધર્મ કરવો બહુ સહેલો થઈ જાય છે. મૂળ આ વાત જ એને સમજવાની છે. તત્વની આ વાત મહત્વની છે કે કેવી રીતે બંધ થાય છે, કેવી રીતે એ બંધ થાય છે એ વાત જો એ સમજો છે તો પછી એ બંધ કરતો જ નથી. કેમ કે નિદ્રા તો થવાની જ છે. કોઈ કર્મનો બંધ એવો થતો નથી કે કાયમ રહે, શાશ્વત રહે, એવું તો થતું જ નથી. આપણે એમ કહીએ છીએ ભલે કે અનાદિથી કર્મો છે, પણ અનાદિથી કર્મો છે એટલે કે અનાદિનું એનું એ કર્મ થોડું છે. એ કર્મ એનો સ્થિતિબંધ હોય છે એટલો કાળ સુધી જ રહે છે, પછી ઉદયમાં આવે છે, એનું ફળ આવે છે અને પછી એ તો ખરી જાય છે. પણ એ જે ઉદયમાં આવે છે એનું ફળ આવે છે એ વખતે જીવ ફરીથી એ એવા ભાવ કરે છે. કેવા ભાવ કરે છે? કે પોતાના આત્માના સ્વભાવના જે ભાવ છે એના સિવાયના ભાવ. એ કાં તો શુભ ભાવ કરે છે ને કાં તો અશુભ ભાવ કરે છે. એટલે એ જે સંયોગ આવે છે એ સંયોગમાં એ પોતે એકત્વ બુદ્ધિ કરે છે. એ સંયોગમાં એ હું કરું છું એવી કરતા બુદ્ધિ કરે છે, હું ભોગવું છું એવી ભોગતા બુદ્ધિ કરે છે. એટલે એ અશુદ્ધ ભાવ છે અને એવા અશુદ્ધ ભાવને લીધે થઈ અને પછી ભાવ આશ્રવ થાય છે. હવે જેવા ભાવ આશ્રવ થયા એટલે તરત જ પેલા રજકણો તો આવવાના જ છે. રજકણો આવી અને પછી એ ટકી જવાના છે, રહી જવાના છે, બંધાઈ જવાના છે, એટલે કર્મબંધ થઈ જવાનો છે. એટલે જીવે કરવાની જરૂર શું છે? તો ભાવ આશ્રવથી બચવાની જરૂર છે. એ ભાવ આશ્રવ નથી કરતો તો પછી બંધ નથી થતો. ભાવ આશ્રવ વિના કોઈ બંધ થતો નથી. પોતે પોતાના સ્વરૂપના ભાવે જો રહી જાય છે તો પછી કોઈ આશ્રવ થતા જ નથી. આ વાત જ એને સમજવાની છે. એટલે અહીંયા આપણને અહીંયા નવ તત્વની અંદર, સાત તત્વની અંદર જે સમજાવવું છે તે આ છે. સાત તત્વ અને નવ તત્વના નામ ગોખીને એમ નથી ચાલવાનું. આપણે એની આધ્યાત્મિક અપેક્ષા શું છે સમજાવવાની એ સમજવી પડશે. આધ્યાત્મિક અપેક્ષા એ શું છે એ સમજવાનું છે. આખી વસ્તુ જીવ અને પૂદગળની છે. બંને દ્રવ્ય જુદા છે, છતાં પણ જીવને અનાદિથી પૂદગળ સાથે એક ક્ષેત્ર વગાહે રહેવાને કારણે થઈ અને ઊંધી માન્યતા છે, મિથ્યાત્વ વર્તે છે અને મિથ્યાત્વને કારણે આ બધી ભૂલ થાય છે. અહીંયા પાપ ભાવ વિશેની બીજી વાત જે છે એ પણ આપણે સાથે સાથે બધી લઈ લઈએ છીએ કે પરમાર્થત્વ એટલે કે વાસ્તવમાં પુણ્ય પાપ શુભ અશુભ ભાવ આત્માને અહિતકર છે. પાપના ભાવ તો અહિતકર છે તો આપણે જાણીએ છીએ, પણ પુણ્યના ભાવ છે તે પણ અહિતકર છે. આત્માની ક્ષણિક અશુદ્ધ અવસ્થા છે, એ કાયમ ટકી રહેવાવાળી અવસ્થા પણ નથી. પણ એક વખત એ અવસ્થા થઈ એટલે એ ભાવ આશ્રવ થયો. એક વખત એ અવસ્થા થઈ છે, શુભ ભાવ થયો કે શુભ ભાવ થયો જેને લીધે થઈને પુણ્ય અથવા પાપ એવા ભાવ થયા છે, એ અવસ્થા છે તે ભલે ક્ષણિક છે, એ કાયમ ટકીને રહેતી નથી, પણ એ થઈ છે ને, એ થઈ છે એટલે પછી ભાવ આશ્રવ થયો તો પછી એવા ભાવ બંધ થવાના. અને ભાવ બંધ થાય છે સાથે સાથે એ પ્રમાણે દ્રવ્ય બંધ પણ થાય છે. એટલે આત્માની ક્ષણિક અશુદ્ધ અવસ્થા છે. સમ્યક દ્રષ્ટિને પુણ્યભાવથી આંશિક સંવર નિદ્રા થાય છે એ માન્યતા જૂઠી છે. જો એક સ્પષ્ટતા અહીંયા કરી છે, કેટલાકના મનમાં એમ હોય છે કે પુણ્યભાવથી બંધ પડે છે પણ સમ્યક દ્રષ્ટિને તો એને નિદ્રા થાય કે સંવર થાય એના એમ નથી. સમ્યક દ્રષ્ટિને પણ કંઈ પુણ્યના ભાવથી શુભ ભાવથી નિદ્રા કે સંવર થતો નથી, એને પણ એનો બંધ જ પડે છે. પણ સમ્યક દ્રષ્ટિને અનંતાનુબંધી કસાય ગયો છે એટલે એના બંધ જે પડે છે એ તીવ્ર બંધ નથી હોતા, એ મંદ બંધ પડે છે. કેમ કે એના ભાવ એવા છે, એની દ્રષ્ટિ સમ્યક થઈ છે, સમ્યક દર્શનને કારણે, સમ્યક જ્ઞાનને કારણે એ પોતે પોતાના અને આત્માના સ્વરૂપને જાણે છે અને સમજે છે. એ અન્ય પદાર્થોથી પોતે ભિન્ન છે અને આવી પડેલા જે કોઈ સંયોગો છે એ સાથે એનું જે જોડાવું થયું છે એ વખતે પણ એને એ જ્ઞાન વર્તે છે કે હું આ બધાથી જુદો છું, એટલે એ તીવ્રતાપૂર્વક એમાં જોડાતો નથી. અને એ તીવ્રતાપૂર્વક નથી જોડાતો એટલે એને બંધ પડે છે, આશરો થાય છે, એ બધા મંદ થાય છે, એટલો ફેર છે. પણ એમ નથી કે સમ્યક દ્રષ્ટિ છે અને એને શુભનો બંધ પડે તો એને સંવર થાય કે નિદ્રા થાય, એમ નથી. એટલે એ માન્યતા જૂઠી છે. દ્રવ્ય પુણ્ય પાપ આત્માને હિત અહિત કરી શકતા નથી. અહીંયા આશ્રવમાં કહ્યું ને એટલે ભાવ આશ્રવ, એવી રીતે દ્રવ્ય આશ્રવ, એટલે દ્રવ્ય આશ્રવમાં દ્રવ્ય પુણ્ય અને દ્રવ્ય પાપ એ આત્માને કોઈ રીતે હિત કે અહિત કરી શકતા નથી. કેમ હિત કે અહિત કરી શકતા નથી? કેમ કે એ વસ્તુ જ જુદી છે, આત્મા કરતા ભિન્ન છે. એને લીધે થઈ અને જે કર્મ બંધાય છે એ કર્મ છે, એને સ્થિતિબંધ છે અને એને અનુબંધ છે, એને પ્રકૃતિબંધ છે. એ જે કંઈ બધું છે એ બધું એ કર્મને લઈને છે, તો કર્મમાં છે, એ કર્મનું છે, એ કર્મમાં છે, એ આત્મામાં નથી. પ્રકૃતિ બંધ લઈએ કે પ્રદેશ બંધની વાત કહીએ તો પ્રદેશ બંધ આત્માનો છે એમ આપણે કહીએ છીએ કે કેટલા પ્રદેશ સુધી એના પરમાણુ આવ્યા, પણ પ્રદેશ સુધી આવ્યા એટલા પ્રદેશને આચ્છાદિત કરે છે, પણ એ કંઈ એમાં આત્મામાં ઘૂસી જતા નથી, એ રજકણો આત્મામાં ઘૂસી જતા નથી, એટલે આત્માનું કંઈ બગાડતા નથી. અનંત કાળ સુધી ગમે તેવા કર્મો હોય તો પણ કંઈ આત્માને ક્યાંયથી કોઈ ઘસરકો નુકસાન કંઈ થયું નથી, એમાં કોઈ મલિનતા આત્મામાં વ્યાપી ગઈ નથી. એટલે એ રીતે જોઈએ તો આત્માને કોઈ રીતે એ હિત કે અહિત કરી શકતા નથી. એનું ફળ આપશે એ વખતે આત્મા જો સંવર ભાવે રહેશે, એની સાથે નહીં જોડાય, તો એ નિદ્રા થઈને ખરી પડશે, એટલે એને સકામ નિદ્રા થશે અને એને આત્માને શુદ્ધિ થશે, એને નિર્મળતા વધતી જશે, એ કર્મરૂપી મલિનતા ઘટતી જશે. એટલે એ રીતે જોઈએ તો આત્માને ક્યારેય કર્મો કંઈ કરી શકતા નથી. આ વાત મહત્વની છે, કર્મ આત્માનું કંઈ બગાડી શકતા નથી, એ વાત એને સમજવાની જરૂર છે અને એ વાત બહુ મહત્વની છે. અત્યારે એમ જ માન્યતા વર્તે છે કે કર્મને લીધે થઈ અને આ બધું રખડવું થાય છે, કર્મને કારણે બધું થાય છે, કર્મ કરાવે છે. કર્મ કંઈ કરાવતા નથી, કર્મ પૂર્વે એવા ભાવ કર્યા હતા એટલે કર્મનો બંધ થયો છે તો થયો છે, અને એ બંધ કંઈ કાયમ તો રહેવાનો નથી, એ ખરી જવાના છે. હવે એ ખરી જાય છે એ વખતે તું સમતા ભાવ રાખ, સંવર ભાવ રાખ, તો નવા એવા કર્મ બંધાશે નહીં, અને તું તારો પુરુષાર્થ સમ્યક દર્શનનો જે છે એ ઉપાડને. સમ્યક દર્શનના પુરુષાર્થ દ્વારા તું એ સહેલાઈથી કરી શકીશ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સાચી માન્યતા તારે અનુભવ દ્વારા કરવાની છે. સમ્યક દર્શન થાય છે કેવી રીતે? પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે એટલે એને જણાય છે કે હું ભગવાન આત્મા જગતના બધા પદાર્થો કરતા જુદો છું, બધા જગતના પદાર્થોથી તદ્દન ભિન્ન છું, અને મારે અને જગતના પદાર્થોને કંઈ સંબંધ છે જ નહીં. આ માન્યતાનો અનુભવ એને એક વખત થઈ જાય છે પછી એ માન્યતા જતી નથી, એ શ્રદ્ધા પાકી થઈ જાય છે. અને આવી શ્રદ્ધા થયા પછીથી એને જગતમાં ગમે તે કાર્યો, ગમે તે સંયોગો સાથે જોડાવાનું થાય તો પણ એની સાથે જોડાતો નથી, એ સમજે છે કે હું આનાથી જુદો છું. અંતરમાં એને એ સમજ તો વર્તે જ છે, અને એવી સમજ વર્તતી હોય તો પછી એને એની સાથે તીવ્રતા છે નહીં, તીવ્રતાપૂર્વક જોડાવું થતું નથી, તો અનુબંધ પણ થતો નથી, હલકો અનુબંધ થાય છે, તીવ્ર બંધ જ થતો નથી, આશરો પણ એવા હલકા થાય છે. અને એ રીતે એને સમયે સમયે એ બાંધે છે ઓછું, બાંધે છે ઓછું, ને નિજરા તો કર્યા કરે છે, એટલે એ રીતે સમ્યક દ્રષ્ટિને નિજરા થાય છે, પોતે સમજો છે એટલે નિજરા થાય છે. તો સમ્યક દ્રષ્ટિને અહીંયા જે વાત કરી કે ભાઈ એ પુણ્ય ભાવને લીધે થઈને કંઈ આંશિક નિજરા થાય છે કે સંવર થાય છે એમ નથી, પણ એ પોતે સમજો છે એટલે બંધ ઓછા કરે છે અને નિજરા જેટલી થાય છે એ પ્રમાણે થયા જ કરે છે એટલે બેલેન્સ જોવા જઈએ તો એક વખત એવો આવે છે કે એ કર્મથી રહિત થઈ જાય છે, એમાં એનો પુરસાદ ઘણો જોઈએ છે, કેમ કે એને પૂર્ણપણે કર્મથી રહિત થવાનું છે. શુભ ભાવ કરે છે ત્યારે એ પણ કર્મ તો બાંધે છે, એટલે બિલકુલ કર્મ ન બાંધે એવી અવસ્થા કઈ અવસ્થા છે? તો પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે તો બિલકુલ કર્મ બંધાય નહીં. એ તો કામ મુનિઓ કરી રહ્યા છે. શ્રમણ શું કામ કરે છે? ભાવલિંગી મુનિ છે એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય એટલે નવા કર્મ પછી બંધાતા જ નથી. તો આ અવસ્થાને સમજવાની છે અને આ રીતે કર્મના બંધને સમજવાનો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. કોઈ પ્રશ્ન હોય તો હવે પછી આગળ બંધને આપણે સમજીશું. તો જય જિનેન્દ્ર.